सज्जता नो संग लावे खेती मा रंग कार्यक्रम नंबर 94 प्रसारण तारीख 13 नवम्बर 2008। કાર્યક્રમની શતાબ્દી ઉજવણીમાં આવવા થનગની રહેલા મારા બધા ખેડૂત ભાઈઓ બહેનોને આજે બે નવા મિત્રો સાથે આ ઉમાના નમસ્કાર.
એ અમારા પર ખૂબ હેત દીએ નમસ્કાર.
નમસ્કાર મિત્રો, સૌ પહેલા તો આ બંને મિત્રોની તમને ઓળખાણ કરાવી દઉં. આપણા પશાભાઈ અને ચંપા ભાભી તથા મોહનભાઈ અને લક્ષ્મી ભાભીની જેમ આ છે અમારા મહેશભાઈ અને મીનાબેન.
રામ રામ.
તમને બેને સૌ ખેડૂત ભાઈઓ બહેનો વતી ફરી એકવાર નમસ્તે અને સાથે ભણી ગણીને ખેતીનો વ્યવસાય સ્વીકારવા બદલ ખૂબ અભિનંદન પણ.
ઉમાબેન, એ આપણે તો છે ને એક જ વાત શીખ્યા છે, જે કામ કરવું હોય એનો પહેલા બરોબર અભ્યાસ કરો, એમાં પૂરતું આયોજન કરો ને પછી પૂરી ચીવટ થી એ કામ કરો. તમારે નિષ્ફળ જવાની ચિંતા જ નહીં.
બહુ સાચી વાત કરી મહેશભાઈ તમે. આવી જ સફળતાની તમને બધાને અને બીજા ખેડૂત મિત્રોને એક ખુશ ખબર આપું છું.
હા,
આપણે DSC સંસ્થાને પાયાના સ્તરે લોકોના જીવનમાં ફેરફાર લાવવાના પ્રયત્નો અને ગ્રામ કક્ષાના વિકાસ કામો માટે ઇન્ડિયા પાવર 2008 પુરસ્કાર આપવામાં આવ્યો છે. આપણા દેશના ખૂબ ખ્યાતનામ કૃષિ વૈજ્ઞાનિક જે છે શ્રી MS સ્વામીનાથન, એમના હસ્તે આજે થોડા દિવસ પહેલા જ નવી દિલ્હીમાં એવોર્ડ આપવામાં આવ્યો.
બહુ સારું, બહુ સારું.
સાંભળો, DSC ના આપણા નિયામક શ્રી સચિનભાઈ ઓઝા આ વિશે કઈ કહે છે.
આ એવોર્ડ જે છે એ કાઉન્સિલ ફોર પાવર યુટિલિટીઝ, આ એક બહુ મોટી સંસ્થા છે જે 1983 સ્થપાયેલી છે અને એને આ વર્ષથી 2008 આ ઇન્ડિયા પાવર એવોર્ડ્સ સ્થાપવામાં આવ્યા છે. અને કારણ કે પાવર એ પાણી સાથે બહુ ગાઢ સંબંધ રાખે છે એટલે એમાં એટલે ઉર્જાના સેક્રેટરી અને વોટર રિસોર્સિસના સેક્રેટરી બંને સંકળાયેલા હતા અને એના માટે આ એવોર્ડ જે છે એ DSC એને પાણી ક્ષેત્રમાં જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, સહભાગી સિંચાઈ વ્યવસ્થા હોય કે વોટરશેડ યોજના હોય અને પછી ખેતી, એના માટેની જે કામગીરી કરી છે એના માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
સચિનભાઈ, તમને અમારા હંધાય ખેડૂત ભાઈ બહેનો વતી હાર્દિક અભિનંદન.
એ આખી DSC સંસ્થાને અભિનંદન.
આભાર.
આમાં સફળ થવા ખેડૂતો કેવા પ્રયત્ન કરે છે ખબર છે? હું તમને શિયાળાની જ વાત કરું ઉમાબેન. તમારી અને ડાક્ટર પરાશરાજીની સલાહ સાંભળી એટલે મેં તો એમને કહી દીધું કે આપણે જરાય ઉતાવળ કરવી નથી.
બરાબર છે,
ગરમી ઓછી થાય પછી જ ઘઉં, રાયડો અને જીરું વાવવા
ને એ પાછા ફૂગનાશક મેન્કોઝેબ ને કાર્બન ડેઝિમ વાળી દવાનો પટ આપ્યા પછી જ વાવવાના.
અને ઓલી ફૂગનાશક ટ્રાયકોડરમાં છાંટી હતી ને, ઈ ક્યાં ભૂલી જાઓ? એટલે તો હવે હુકારો કે ફૂગ થી થતા બીજા રોગ ની બીકત નહીં.
એ મીના, હું તો છે ને તે કીધું એનાથી એક ડગલો આગળ હાઈલો છું. ફૂગ ની ભેળા ચૂસ્યા કે ઘઉં માં ઉધઈ નો ઉપદ્રવ ન થાય એ હાટું ઓલી એન્ડોસલ્ફાન નો પટાઈ આપી દીધો તો ખબર ન પડવા દીધી.
આ તો બહુ સારું કર્યું મહેશ. લગભગ 1.5 મહિના સુધી તમારે કટોકટીની અવસ્થાએ પાણી આપવાનું અને નિંદામણ ના થાય એનું જ ધ્યાન રાખવાનું રહેશે.
એ ઉમાબેન, ભાલમાં 1-2 પિયત તો ખેત તલાવડીના પાણીથી જ આપે છે, તો એમાં આછું આછું પાણી આપીએ તો કઈ વાંધો તો ન આવે ને?
ના રે, એમાં શું વાંધો આવવાનો છે? ઘઉં કે જીરુના છોડના મૂળ થોડા જ ઊંડે સુધી જાય છે એટલે જ તો એમને એ રીતે જ પાણી અપાય. એટલા માટે ક્યારા 30 ફૂટથી વધારે લાંબા નહીં રાખવાના અને એ પણ ઢેફા બરાબર ભાંગી નાખીને એકદમ સમતળ રાખવાના. એટલે ક્યાંય પણ શું થાય કે વધારે પડતું પાણી ભરાઈ રહેવાની કે ફૂગથી થતા રોગોના ઉપદ્રવ વધવાની ચિંતા જ ના રહે.
એ પણ ઉમાબેન, મને એક પ્રશ્ન થાય છે, આ ઘણા ખેડૂત ભાઈઓ આ ઘઉંને ઝેરી એન્ડોસલ્ફાન નો પટ આપવાથી ગભરાય છે.
મહેશભાઈ, એમાં ગભરાવાનું શું કામ?
લે, ઘઉં તો રહ્યું છે ને, ખેતરમાં વાવીએ તો પંખીડા પાંચ પછી દાણા તો ખાવાના જ છે, એટલે એમને તો વગર લેવા દેવા એ મરવાનું ને.
મીનાબેન, પંખીને સાદા દાણા ક્યાં નથી નંખાતા? બિયારણના દાણા તો વાવવા માટે છે બરાબર, એટલે એમાં તો આગળ વાવણીઓ ચાલે અને પાછળ તરત જ પાટિયું ફરતું જાય ને બધા દાણા ઉપર માટી ઢંકાઈ જાય એવી ગોઠવણ જ કરવાની.
જો જો સાંભળ, જો હું નતો કેતો બેઉ કામ એ ઘરે જ કરવાના.
હા, અને તો જ મોંઘા ભાવના બિયારણનો બગાડે ના થાય અને મહેનત પણ બચે. ડીએસસી અને સજ્જતા સંઘનો તો એક જ હેતુ છે, ઓછા ખર્ચે અને ઓછી મહેનતે ઉત્પાદન વધુ આવે તો જ આપણી ખેતી પોષણક્ષમ બનશે.
તે ઉમાબેન, ઘઉંની વાવણીમાં તો તમે કીધું એ બરાબર, પણ જીરુમાં કે ઘઉંમાં નિંદામણ બળી જાય એવી દવા તો પિયત ભેળી જ દેવી જોઈએ ને?
આપી શકાય, ખેતીમાં કામ કરનારાની ખેંચ હોય તો એ રીતે પણ આપી શકાય, પણ જો કામથી પહોંચી વળી એમ હોઈએ અને નિંદામણ નાશક પેન્ડીમિથાલીનનું ધાર્યું પરિણામ મેળવવા ઈચ્છતા હોઈએ તો પિયતમાં આપવાના બદલે છંટકાવ જ કરવો જોઈએ.
પણ જો છંટકાવ કરવાનો હોય તો એમાં દવાનું પ્રમાણ બદલવાનું કે એટલું જ રાખવાનું?
ના, પ્રમાણ તો એટલું જ રાખવાનું, એક એકરે એક લીટર, એટલે કે 10 લીટરના પંપ દીઠ 100 મિલીલીટર. ઘઉં કે જીરું વાવ્યા પછી પહેલું પિયત આપ્યા બાદ 2-3 દિવસ રહીને છંટકાવ કરી દેવાનો.
સમજાયું. હાલો, ઘઉં અને જીરામાં તો વાવતી વખતે આટલું ધ્યાન રાખશું, પણ ઘણા ખેડૂએ રાયડો તો 15-1 દિવસ પહેલા જ વાવી દીધો હશે, તો એમને હવે શું ધ્યાન રાખવાનું?
મીનાબેન, ઘઉં અને જીરુની વાવણી પછી રાયડામાં એક નહીં 3-4 કામ હવેના 8-10 દિવસમાં જ આટોપી લેવાના.
હા, અને એમાં પહેલું કામ તો મને બરોબર ખબર છે. લે, જો હું કહું, એ હું આટોપીને જ આવ્યો છું અહીંયા.
બોલો બોલો, કયું કામ પૂરું કર્યું?
અંતરખેડનું.
અરે વાહ,
રાયડો 1.5-2 ફૂટનો થયો કે તરત જ પેલા ફેરવી નાખી બેલી, ને પછી અમે બે ફરી વળે આદા તરડું લઈને એને ઉગેલું અંધુય નિંદામણ નિંદીને કરી દીધું ખાતર ના ખાડા પેલું.
શું વાત છે!
તો હવે બીજા કયા કયા કામ કરવાના છે ઈ તમે કયો?
પહેલું કામ કરવાનું, બીજું પિયત આપવાનું, અને પછી એમાં થડની માખી કે મોલોમસી ના આવે એ માટે આગોતરા પગલા લેવાના.
બરાબર.
પણ આ ઈ થડની માખી મારી રોઈ અત્યારે જ આવે?
હા, તો પહેલા 1 મહિનામાં જ ચૂસિયા પ્રકારની આ બંને જીવાતોનો ઉપદ્રવ થવાની બીક રહે છે બરાબર. એમાં રાયમાં થડની માખીનું જીવન ચક્ર તો 14 દિવસનું હોય અને લગભગ એટલો જ સમય મોલો મસી રહે. પછી તો જેમ જેમ ઠંડી વધતી જશે અને વાતાવરણ સૂકું થતું જશે તેમ તેમ કોઈ જીવાત ટકી જ નહીં શકે.
પણ ઈ બે જીવાત રહી એટલા દીમાં તો કેટલું નુકસાન કરી નાખે ને!
લે, તોય સમજતી નહીં કાંઈ મીના. આ ડીએસસી નો ફોન નંબર હાથ વગો હોય તો નુકસાન થવા જ ન દઈ ને.
બિલકુલ સાચી વાત છે મહેશભાઈ તમારી. ચેતતા નર સદા સુખી. રાયમાં માખીનો કે મોલોમસીનો ઉપદ્રવ થાય કે તરત જ વર્ષોથી જાણીતી સારી અને સસ્તી ફોસ્ફામિડાન કે પછી ડાય મિથોએટ લાવીને 1-2 છંટકાવ કરી જ દેવાના.
અને વળી ઈ દવાનું પ્રમાણ તો હંધાય ખેડૂતને ખબર જ હોય આપણા. ફોસ્ફોમિડાન લઈ તો 10 લીટરના પંપ દીઠ 35-40 મિલીલીટર અને જો ડાય મિથોએટ લીધી તો 45-50 મિલીલીટર ભેળવીને છંટકાવ કરવાનો. ખરી વાત કે નહીં ઉમાબેન?
બિલકુલ ખરી વાત છે મહેશભાઈ. વર્ષોથી બાપ દાદા કરતા આવ્યા છે એમ જ જો આપણે ખેતી કરતા રહીશું તો ખાસ બરકત નહીં આવે.
ટૂંકમાં ચીલો ચાતરી ને આપણે પોતાની નવી કેડી કંડારવાની બરાબર ને?
એવું જ કરવાનું. હું તમને મહેસાણા જિલ્લાના હસનપુર ગામના શ્રી દાયાભાઈ પટેલની જ વાત કરું. એમણે ઘઉંના વાવેતરની રીત જ બદલી, પણ એનાથી ઉપજમાં જે ફાયદો થયો છે ને એ તો વખાણવાલાયક છે.
એટલે એમ કયો ને કે દાયાભાઈએ
ચાતર્યો છે નવો ચીલો.
પણ એ તો કયો કે દાયાભાઈ પહેલા કઈ રીતે ઘઉં વાવતા હતા
એ તમે દાયાભાઈના મોંથી સાંભળો.
પેલા તો અમારે સુખાણું જે બીજ હોય એ પેલા ગારવીન ઊંઘીને ટ્રેક્ટર બે ખેડ કરી નાખવાની, દવા ખેતરમાં હાથે લઈ ગયા હોય એ ગૌમત્યો ત્યાં ભેળવીને પૂંખી દેવાના. આ રીતે બિલકુલ જૂની પદ્ધતિ ટ્રેક્ટર ના આવી.
એમાં તો ખર્ચો વધારે થાય ને દવા ને મજૂરી નો ખર્ચો વધવાનો કે નહીં?
હા તો,
પણ પછી નવી રીત કેવી અપનાવી?
સાંભળો ડાયાભાઈ શું કહ્યું છે.
ઊંખીને વાવતી વખતે તો 70-80 કિલો જેવું અમારે બીજ જોઈતું હતું, અને આ અમે બીએસસી મારફતે જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી આવ્યા તો એ અભ્યાસથી અમને જાણવા મળ્યું કે 50-55 કિલો બીજ કમ્પ્લેટ 1 એકરમાં ચાલી રહે, એમાંથી ચોખ્ખી બચત 250 રૂપિયાની બીજમાં જ આપણને થઈ જાય. પછી તો દવાનો પટ આપવાનું એમને એવી એમને સલાહ આપી તો ઓછામાં ઓછા 12 કલાક તો એને દવાનો પટ આપેલો રાખવો જ જોઈએ. અને ખરેખર અમે એવું કર્યું તો ઉદય બિલકુલ નામે જોવા મળી નહીં એમને. પછી બીજી એક નવી વાતમાં અમને ખાતર તો અમે પાયામાં કદી યુરિયા આપતા નહીં અને વીઘે 1 DAP ની ગુણ ઠલવી દેતા, પણ સાચુમાં એવું કહ્યું કે વીઘે 35 કિલો જેવું DAP અને 18-20 કિલો યુરિયા સાથે આપવાનું, એમાં ચોખ્ખો ફાયદો એકરે 400-450 રૂપિયા થાય છે અમને. અને બી ઓછું પણ છતો પણ ઉગાવો એટલો સરસ મળે છે કે ઉત્પાદન વધારે વધારે મળી શકે એ રીતે નિંદામણ નો ખર્ચ વધારે થતો હતો.
સાચી વાત છે ઓડાયા ભાઈ.
ઉમા બેન, આપણને ઈ જાણવામાં રસ છે કે છેવટે એનો ફાયદો શું થયો.
એ ડાયાભાઈએ કહ્યું છે, સાંભળો.
બાવળિયાથી જે વાવ્યું એનાથી અંદર કમ્પ્લેટ ઓતરખેડ કરી શક્યા અને એમને પ્રી ઇમરજન્સ તરીકે દવાની ભલામણ કરી એ પણ વાપરી તો પણ નિંદામણ બિલકુલ થયું જ નહીં અને પાક બહુ સારો થયો. મજૂરીનો ખર્ચો સૌથી વધારે વધારે ખર્ચો અમારો મજૂરીનો આવે એ બચી ગયો. પાણીમાં એક તો એવું એમને અમને શીખવાડ્યું કે પાકને પાણીની જરૂર નથી, એને ભેજની જ જરૂર છે. તો અમે એની પાણીની ઉપલબ્ધિ પ્રમાણે કટોકટી વ્યવસ્થાઓ, ઓછું હોય તો કટોકટી વ્યવસ્થા અને ના હોય તો એમના શેડ્યુલ પ્રમાણે જે દિવસો ગયા એ પ્રમાણે પાયું. ઉત્પાદનમાં બહુ સરસ વધારો થયો. ઉત્પાદનમાં અમારે ચીલા ચાલુ પદ્ધતિમાં વીઘે 35-40 પણ લેતા હતા, આજે સારી પદ્ધતિ અમે સમજી શક્યા, જાણી શક્યા, એનો ઉપયોગ કર્યો તો 55-60 માણસ સરેરાશ અમે ઉત્પાદન લઈ શક્યા બધું. એટલે આ તો એક સરસ ફાયદો થયો છે. આપણી ચીલા ચાલુ પદ્ધતિ છોડી અને પદ્ધતિસરની વાવણી કરવાથી એકરે 1500-2000 નો ચોખ્ખો ફાયદો ખર્ચમાં થાય છે. જ્યાંથી પણ આપણને અનુભવ હોય, નજીકનું સંશોધન કેન્દ્ર હોય જેવી સંસ્થાની સથવારે મુલાકાત લઈ અભ્યાસ કરીને એ પ્રમાણે જ વાવેતર કરવું જોઈએ. સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમ છે અને એમને અમને પણ મજા આવે છે. દરેક એપિસોડમાં કંઈક ને કંઈક નવું જાણવાનું મળે જ છે. સત્ય હોય ને આપણા ટાઈમ હોય તો 100% સાંભળવો જ જોઈએ, તો જ કંઈક નવું જાણવાનું મળે અને દુનિયા સાથે આપણે કદમ મિલાવી શકીએ.
આપણે બધા તો એવું જ ઈચ્છીએ છીએ કે ખેડૂત ભાઈઓ બહેનો સમય ને ઓળખે અને આધુનિક ખેતી ને અપનાવે, જેથી તમારા જેવા તમામ યુવાન મિત્રો ને બીજા કોઈ ધંધા વ્યવસાય માં પડવાનો વિચાર જ ના આવે.
આ તો 0-27-72-235-995 ની ઘંટડી વાગતી જ રહેવાની છે. પરેશભાઈ જવાબ રેકોર્ડ કરી કરીને થાકી જવાના છો. બોલો, તઈ આજનો સવાલ બોલો.
હા તો મિત્રો, આજનો સવાલ છે, નિંદામણ નાશક પેન્ડી મિથાલિન નો વધુમાં વધુ ફાયદો લેવા એ કઈ રીતે આપવું જોઈએ?
માંડો જવાબ મોકલાવા.
અને તો જ 86મા કાર્યક્રમના સવાલનો જવાબ આપનારામાંથી બે વિજેતા મિત્રોની જેમ તમારું નામ પણ ડ્રોમાં વિજેતા બનશે જ.
તે બે મિત્રોના નામે તમે લેતા આવ્યા છો?
હાસ તો.
હાટ કેવું પડે?
લો મીનાબેન, બીજા ઇનામના વિજેતાના નામની જાહેરાત તમે કરો.
તો મિત્રો, 86મા કાર્યક્રમનું 151 રૂપિયાનું ઇનામ જીતી જાય છે જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના ગામ જામરોજીવાડાના મુળુભાઈ જે સોલંકી.
અને પહેલા ઇનામના વિજેતાનું નામ તમે જાહેર કરો મહેશભાઈ.
હું?
હા.
એ મિત્રો, 251 રૂપિયાનું ઇનામ જીતનારા ભાગ્યશાળી મિત્ર છે રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના ગામ ખીજડિયાના સિમરન બેન ઉનડકર.
મિત્રો, તમને બંને ને અને બાકીના તમામ મિત્રોને ખૂબ 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 અભિનંદન.
એ ઉમાબેન, કોઈને પત્ર થી જવાબ આપવો હોય તો? હાલો હાલો, હું સરનામું યાદ કરાવી દઉં.
હા હા, બોલો બોલો.
હા તો લખો, સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ,
DSC
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ.
મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા નિર્મિત આ કાર્યક્રમનો આશય એક જ છે, ગુજરાતનો ખેડૂત અને ખેતી બંને સમૃદ્ધ બને. અને કામની વાતો ચોક્કસ યાદ રાખજો અને ફોન કરજો કે પત્ર લખજો, બસ એટલી જ ભલામણ સાથે આજે લઈએ છીએ રજા અને કહી દઈએ છીએ
નમસ્તે આવજો.